તારીખ 23/3/1990 સુવિધિના પાના નંબર 14 અને 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનો ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 12.
ફળ સ્વરૂપે પ્રથમ શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થાય છે. શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થાય છે એટલે કે ઉપયોગ પોતાના ત્રિકાળી દ્રવ સ્વરૂપના આશ્રયે પોતાના સ્વસંવેદન ભાવે પરિણમન કરે છે. કોઈ અન્ય જ્ઞેય ત્યારે જ્ઞાનમાં ઉપયોગ રૂપે અન્ય જ્ઞેય થતું નથી, અથવા કોઈ અન્ય જ્ઞેય ઉપર ઉપયોગ જતો નથી. પણ ઉપયોગ એકાકાર ભાવે વ્યાપકપણે સ્વરૂપમાં એકાગ્ર થઈને પરિણમે છે, અને ત્યારે શુભાશુભ બુદ્ધિપૂર્વકના રાગની ઉત્પત્તિ થતી નથી. તેથી તેની સાથે ઉપયોગનું જોડાણ પણ થતું નથી, કેમ કે એ વખતે શુભાશુભ ભાવ જ નથી તો જોડાણ ક્યાં કોની સાથે થાય. અને પોતાના સ્વરૂપમાં એકાગ્ર છે એને શુદ્ધ ઉપયોગ કહે છે. પ્રથમ શુદ્ધ ઉપયોગ વખતે જ અનાદિથી જે મિથ્યાત્વનો અભાવ નથી થયો, મિથ્યાત્વ કર્મની પ્રકૃતિનો ઉદયનો પણ અભાવ નથી થયો, જીવના પરિણામમાં દર્શન મોહના ઉત્પાદરૂપ પરિણામનો પણ અભાવ નથી થયો, એ પ્રથમ અભાવ થાય છે. અહીંયા ઉપશમ રૂપે અભાવ છે, ક્ષય રૂપે કે ક્ષોપશમ રૂપે પ્રથમ અભાવ નથી થતો, પ્રથમ ઉપશમ જ થાય છે. એ ઉપયોગ સ્વરૂપ લીનતા રૂપ હોવાથી અને સ્વરૂપ આચરણ ચારિત્ર પણ કહે છે. આગમ વિવિક્ષાથી ત્યાં અનંતાનુબંધીની ચારિત્રની પ્રકૃતિના ઉદયનો અભાવ હોવાથી ભાવમાં પણ ચારિત્રના અનંતાનુબંધીના પરિણામનો અભાવ હોવાથી એને ત્યાં સ્વરૂપ આચરણ ચારિત્ર પણ કહેવામાં આવે છે. એ રીતે જ્ઞાન દર્શન અને ચારિત્રનું અને બધા જ ગુણોનો આત્મા આશ્રિત આત્મામાં એકાગ્ર થઈને જે પરિણમન થાય છે ત્યારે મોક્ષ માર્ગ અથવા ધર્મની શરૂઆત થાય છે. એટલે ત્યારે જ સર્વગુણાંશ એવું સમ્યત્વ પ્રગટ થાય છે. આ સમ્યત્વનું સર્વગુણોની પ્રધાનતાપૂર્વકનું વચન છે. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ છે, સમ્યક્ત્વની વિવક્ષા. પણ આત્માના અનંત ગુણોની મુખ્યતાથી સમ્યક દર્શનની સમ્યક્ત્વની વિવક્ષા છે કે સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. અહીંથી જ સાક્ષાત મોક્ષ માર્ગનો પ્રારંભ થાય છે અને વાસ્તવિક મોક્ષ માર્ગનો પ્રારંભ અહીંથી થાય છે. એ પહેલાં જે ભેદજ્ઞાનનો પ્રયત્ન હતો અને સ્વરૂપ નિશ્ચય થઈને દિશાફેર થયો હતો તો પણ એ મોક્ષ માર્ગ હજી ખરેખર શરૂ થયો નથી. એ મોક્ષ માર્ગની પૂર્વ ભૂમિકા છે અથવા પાત્રતાની ભૂમિકા છે. મોક્ષ માર્ગ ધર્માત્માને ભેદ જ્ઞાન યાદ કરવું પડતું નથી કે ગોખવું પડતું નથી, પરંતુ સહજ એટલે કે વિકલ્પ કર્યા વિના ભેદ જ્ઞાન સવિકલ્પ દશામાં પણ પરિણતિ રૂપે નિરંતર વર્તે છે. મોક્ષ માર્ગમાં આવી ગયા પછી ભેદ જ્ઞાનની પરિણતિ સહજ જ વર્તે છે, સહજ જ ચાલે છે. પૂર્વ ભૂમિકામાં ભેદ જ્ઞાનનો વિકલ્પ ક્યારેક કરવાનું થતું, સહજતા પણ કેટલીક સ્વરૂપ નિશ્ચય પછી આવી હોય છે, પણ તો પણ ક્યારેક ક્યારેક એમાં વિકલ્પપૂર્વક થોડી કૃત્રિમતા સહિત પણ ભેદ જ્ઞાન વર્તે છે. અહીંયા અભેદ અનુભવ થયા પછી વેદ જ્ઞાન સહજપણે વર્તે છે, એનો યાદ કરવાનો, સ્મૃતિ કરવાનો, ગોખવાનો કોઈ પ્રકાર નથી. સ્વવિકલ્પ દશામાં પણ પરિણતિ રૂપે નિરંતર વર્તે છે અને સ્વવિકલ્પ દશામાં ઉપયોગ જાય છે તો પણ ઉપયોગ રાગમાં કે પર પદાર્થમાં, મિથ્યાત્વ અવસ્થામાં જે તન્મયપણે વર્તતો હતો એ તન્મયપણે વર્તતો નથી, પણ જ્ઞાનમાં ભિન્નતાનો ભાવ બરાબર જળવાઈ રહે છે. બાહ્ય દ્રશ્ય પહેલાના રાગદ્વેષ જેવા જ રાગદ્વેષ લાગે અને ઉપયોગમાં પણ પહેલા જે પરાશ્રિત ઉપયોગની પરિણતિ હતી, ઉપયોગની સ્થિતિ હતી, એવી સ્થિતિ લાગે તો પણ એમાં નિરસપણું, ભિન્નતા એ બહુ મોટો ફેર પડેલો છે. એ તો એક્યતા થતી નથી, તન્મયપણું થતું નથી. અને તન્મયપણું તો તીવ્ર રસ થાય ત્યાં જ થાય છે, તન્મયપણું થતું નથી એ જ સૂચવે છે કે સારી રીતે એમાંથી રસનો અભાવ થયો છે, છતાં ઉપયોગ અસ્થિરતાને લઈને જાય છે. ઉપયોગ ભલે ભેદ જ્ઞાનની ધારા પરિણતિમાં છે, પણ છતાં ઉપયોગની અંદર જ્ઞાન ક્યારેય ઐક્યપણાને પામતું નથી, તન્મયપણાને પ્રાપ્ત કરતું નથી અને એટલો રસ પણ હોતો નથી. કેમ કે એકાગ્ર થવું એ રસ વિના એકાગ્ર થવાતું નથી. વિભાવ રસ જ એક હદે એક તબક્કે એટલો તૂટી ગયો છે, છૂટી ગયો છે કે ત્યાં એકત્વ થતું નથી અને ભિન્નપણું જળવાઈ રહે છે. પોતાના ભિન્ન ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન ઉપયોગ પરપદાર્થમાં જતો હોવા છતાં બરાબર વર્તે છે, કેમ કે પોતાની વ્યાપકતાનો પ્રયોગ તો પૂર્વ ભૂમિકામાં થયો છે. મારું જ્ઞાન પરપદાર્થ પ્રત્યે વર્તતું હોવા છતાં પરપદાર્થમાં વ્યાપતું નથી, એમ વ્યાપ્તિથી ભિન્નતાનો અભ્યાસ તો પૂર્વ ભૂમિકામાં જ કર્યો છે. એ અભ્યાસ ઘણો ગાઢ થતાં પછી આ શુદ્ધો ઉપયોગ થયો છે કે જેણે બુદ્ધિપૂર્વકના શુભાશુભ વિકલ્પની શૃંખલાને તોડી નાખી છે. સાંકળ તૂટી ગઈ એકવાર, એ તૂટેલી સાંકળમાં અનંત ભવ ભ્રમણનું બંધન કરવાની પરિસ્થિતિ નથી. પછી એ વિશેષતા છે એમાં કે જ્ઞાન પર પદાર્થ પ્રત્યે જાય ઉપયોગમાં તો પણ એમાં તન્મયતા કે એકત્વ એ પ્રકાર ઉપયોગમાં પણ નથી. લબ્ધને તો વિષય જ નથી, પણ આને તો વિષય છે. લબ્ધ પરિણતિને તો આત્મા સિવાય વિષય નથી, આને આત્મા સિવાય પરનો વિષય હોવા છતાં તન્મયતા કે એકત્વનો અનુભવ થતો નથી, ભિન્નતાનો અનુભવ રહે છે અને તન્મયતા થાય એટલો રસ જ થતો નથી, એટલો રસ આવતો જ નથી, ઉત્પન્ન જ થતો નથી. એવા સહજ નિરસ પરિણામ વર્તે છે. સતત ચાલે છે. જેમ કે રસ્તા ઉપરના સેંકડો મકાન દેખાય એક લાઈનમાં, તો પણ મારા નથી એવો વિકલ્પ ક્યાં કરવો પડે છે? તમે બજારમાં જાઓ છો, એક સાથે ઢાળવાળી બજાર છે ભાવનગરમાં, તો ઘોઘા દરવાજેથી બધા આંખો ઠેઠ ખારગેર સુધીની લાઈન દેખાય, ટોળાવ છે, ઊંચાણ છે. તો મારા નથી એવો વિકલ્પ કરવો પડે છે કે આ મકાનમાં એક કંઈ મારું મકાન નથી એવો વિકલ્પ કરવો પડે છે? જ્ઞાન જ એવી રીતે થાય છે. એવી રીતે જ્ઞાન જ્યાં સ્વરૂપમાં એકત્વ વર્તે છે, જે જ્ઞાનની અંદર એ જ્ઞાનમાં પરથી ભિન્નપણનો અનુભવ સહજ વર્તે છે, વિકલ્પ કરવો પડતો નથી. એકત્વ વર્તે છે વગર વિકલ્પે એને એકત્વ થાય છે. જે જે જ્ઞેયોને જાણે છે તે જ્ઞેયોનો આશ્રય એટલો કરે છે કે એકત્વ ભાવે જાણે છે, પરને અવલંબીને જાણે છે. નિર્જ્ઞાયક શંકર દોષ થાય છે. જ્યાં રાગદ્વેષ થાય છે ત્યાં તો ભાવે ભાવક શંકર દોષ થાય છે, પણ રાગદ્વેષ નથી થતા એવા પણ જ્ઞેયો છે કે જેને પોતાના રાગદ્વેષ સાથે કાંઈ સંબંધ નથી, માત્ર જણાય છે, તો પણ એકત્વ ભાવે જણાય છે, જ્ઞેયની તન્મયતા સાથે જણાય છે. એમાં ક્યાં વિકલ્પ કરવો પડે છે? તન્મય થવાનો સહજ એ દશા છે. એવી જ રીતે આ સહજ દશા છે. એ રીતે જ્ઞાનની સ્થિતિ છે મોક્ષ માર્ગમાં. શ્રદ્ધા તો અખંડ સ્વરૂપમાં પ્રસરી જાય છે અને પોતાના પરમાત્મ પદ સિવાય બીજા કોઈ દ્રવ્યને ભાવને તે સ્વીકારતી નથી. શ્રદ્ધા છે એને તો બીજો વિષય જ નથી, એ તો પોતાનું જે પરમાત્મ તત્વ છે એમાં જાણે પ્રસરી ગઈ છે, વ્યાપી ગઈ છે, અભેદ થઈ ગઈ છે, ભાવે પરિણામ પરિણામ રહે છે, ત્રિકાળી ત્રિકાળી રહે છે, તો પણ ભાવે એ પરિણામ અને ત્રિકાળીનો ભેદ ત્યાં રહેતો નથી, એટલે પ્રસરી જાય છે, વ્યાપી જાય છે, એકમેક થઈ જાય છે, અભેદ થઈ જાય છે એમ કહેવાય છે. અને પોતાના પરમાત્મ પદ સિવાય સ્વસ્વરૂપે બીજા કોઈ દ્રવ્યને કે કોઈ ભાવને તે સ્વીકારતી નથી, અથવા તો શ્રદ્ધા કોઈને શ્રદ્ધતી નથી, એક પોતાના પરમપદ સિવાય કોઈને શ્રદ્ધા શ્રદ્ધતી નથી. શ્રદ્ધાનો વિષય પોતાનું પરમાત્મ તત્વ જ રહે છે અને એ સિવાય કોઈ પરિણામ કે કોઈ દ્રવ્ય કે ભાવ એને શ્રદ્ધા શ્રદ્ધતી નથી અથવા વિષય કરતી નથી. સ્વયંના પરિણામમાંથી અસ્તિત્વપણાની શ્રદ્ધાનો અહીંયા નાશ થાય છે. શું થયું હતું કે અનાદિથી પર્યાય બુદ્ધિથી વર્તમાન પરિણામમાં પોતાની હૈયાતી માત્ર પરિણામપણે પોતાને અવધારીને જે અસ્તિત્વ વેદવામાં આવતું હતું કે હું આટલો ને આવડો જ છું, જે પરિણામ જ્યારે જ્યારે જે પરિણામ થાય ત્યારે ત્યારે તેવા પરિણામ રૂપે જ માત્ર પોતાને અસ્થિપણે શ્રદ્ધામાં સ્વીકારાતો હતો, એ પરિણામમાંથી અસ્તિત્વપણાની શ્રદ્ધાનો નાશ થઈ જાય છે. પોતાના પરિણામમાંથી જ અસ્તિત્વપણાની શ્રદ્ધાનો નાશ થાય છે, પછી પરિણામના વિષયભૂત કોઈ બીજા પદાર્થો દ્રવ્યો ભાવો હોય તો એ દ્રવ્ય ભાવમાં તો શ્રદ્ધા રહેવાનો પછી પ્રશ્ન રહેતો જ નથી. એવું એક પોતાના ત્રિકાળી સ્વરૂપમાં શ્રદ્ધાનું પરિણમન થાય છે કે અનાદિનું પર્યાયપણે જે શ્રદ્ધાની અંદર શ્રદ્ધા થતું હતું એ છૂટી જાય છે. એ શ્રદ્ધાને એટલે અસ્તિત્વનો સ્વીકાર છે. શ્રદ્ધાનો વિષય સત્તાને સ્વીકારવો તે છે. નિજ સત્તાપણે સ્વીકાર થવો એનું નામ શ્રદ્ધા છે. તો એ સ્વયંના પરિણામમાંથી જે અસ્તિત્વપણાની શ્રદ્ધા અનાદિથી હતી તેનો પણ નાશ થઈ જાય છે. અને તે શરૂઆતથી લઈને કેવળ જ્ઞાન પર્યંતની પૂર્ણ દશા જોડે વર્તતી હોવા છતાં પછી પર્યાયમાં પરિણામમાં સ્વયંના પરિણામમાં કોઈ પરિણામ બાકી નથી. પછી શરૂઆતમાં સમ્યક દર્શનના પરિણામ હોય પોતે સ્વયં, તો એમાં પણ પોતે પોતાને વિષય કરતી નથી, શ્રદ્ધતી નથી. અને પરિપૂર્ણ કેવળ જ્ઞાન થાય તો પણ શ્રદ્ધા એને વિષય કરતી નથી, એને શ્રદ્ધતી નથી. શરૂઆતથી લઈને કેવળ જ્ઞાન પર્યંતની પૂર્ણ દશાની સાથે વર્તતી હોવા છતાં, શ્રદ્ધા સમ્યક દર્શન ક્ષાયિક સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન એક સમયમાં સાથે વર્તે છે, છતાં પણ શ્રદ્ધા પોતાના પરમ તત્વમાં જ જોડાયેલી રહે છે. શ્રદ્ધા ત્યાંથી ઉખડીને કેવળ જ્ઞાન ઉપર પણ આવતી નથી. શ્રદ્ધાનો સ્વભાવ, શ્રદ્ધા ગુણનો સ્વભાવ પોતાના પરમાત્મ તત્વને સ્વસ્વરૂપે સ્વસત્તા રૂપે સ્વીકારવું, એટલો જ એનો ગુણ છે. ત્રિકાળી અસ્તિત્વ પણ ક્યાં ત્યાં જ છે, પોતાનો ત્રિકાળી અસ્તિત્વ સ્વભાવ પણ પરમાત્મ તત્વમાં છે. તો જ્યાં જ એ પોતાનું અસ્તિત્વ પણ છે ત્રિકાળી, ત્યાં જ પોતાનું અસ્તિત્વ સ્વીકારે, તે સાચું અસ્તિત્વનો સ્વીકાર થયો. બસ આટલો જ એનો વિષય છે. પછી સમજાવવા માટે એમ કહેવાય છે કે એ બીજાને સ્વીકારતી નથી, સ્પષ્ટ કરવા માટે. પણ એનો તો વિષય ત્યાં પૂરો થઈ ગયો. પોતાનું પરમાત્મ તત્વ કબજામાં આવ્યું શ્રદ્ધાના, એટલે એને પોતાનું કાર્ય પૂરું કર્યું. પછી આ એને સ્પષ્ટ કરવા માટે નાસ્તિથી કહેવું પડે કે આ સિવાય બીજું કાંઈ એમાં થતું નથી. પછી કેવળ જ્ઞાન બાજુમાં હોય તો પણ શ્રદ્ધા એની સામે જોતી નથી. ત્યાંથી ઉખડીને એ બીજે જતી જ નથી ને. અથવા પોતાનું પરમપદ એટલું મહાન છે અને બીજું બધું અપરમપદે હોવાથી શ્રદ્ધાને ક્યાંય જવાનો પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી. એટલે જે જો શ્રદ્ધાને સમજવામાં આવે તો પછી એના માટે બીજો વિકલ્પ કરવાનો પ્રશ્ન નથી. જે શ્રદ્ધાને પોતાનું પરમાત્મ તત્વ હાથ લાગી ગયું, એ શ્રદ્ધાને હવે ત્યાંથી બીજું કાંઈ વિષય કરવું શ્રદ્ધાપણે શ્રદ્ધવું એ વિકલ્પ થઈ શકે એવું નથી. એનો કોઈ વિકલ્પ જ કરવા યોગ્ય નથી કે વિકલ્પ જ થવા યોગ્ય નથી, એવી પરિસ્થિતિ શ્રદ્ધાની છે. હા, શ્રદ્ધાને કોઈ પર્યાયનો વિષય નથી. એક પરમાત્મ તત્વ એ જ એટલો જ એનો વિષય છે. ત્યાં એનો વિષય સમાપ્ત થાય છે, પછી એ સમાપ્ત થાય છે અને સ્પષ્ટ કરવા કહેવું પડે કે એ સિવાય કોઈ દ્રવ્ય ભાવેનો વિષય નથી. 11મી ગાથા સમયસારની છે. ભૂયથમ અસિદો સમાધિઠે હોદિ જીવો. તો ભૂતાર્થને આશ્રિત જે સમ્યક દર્શન થયું ત્યાં આચાર્ય દેવે, અમૃતચંદ્ર આચાર્ય દેવે ટીકા કરી કે વ્યવહાર સગળો અભૂતાર્થ છે. વ્યવહાર સગળો એટલે વ્યવહાર નહીંનો વિષય જ શ્રદ્ધાને નથી. પછી વ્યવહારના વિષયમાં પરિણામ તો આવી જાય છે એમ નહીં. જે પરમાત્મ તત્વને એણે આશ્રય કર્યો છે એ પરમાત્મ તત્વમાં ગુણભેદ પણ છે, કથનચિત જ્ઞાન દર્શન ચારિત્ર આદિ તો કે નહીં, એ પણ વ્યવહાર નહીંનો વિષય છે. એને પણ શ્રદ્ધા વિષય કરતી નથી. એટલે સઘળો વ્યવહાર, સમસ્ત વ્યવહારને અભૂતાર્થ કહી દીધો છે. વ્યવહાર વ્યવહારના સ્થાનમાં છે. વ્યવહાર નહીંનો વિષય નહીં, નહીં જ્ઞાનનો વિષય છે ને, નહીં એટલે વ્યવહાર નહીંનો વિષય પોતાના સ્થાનમાં છે એ જ્ઞાનની પ્રધાનતાથી કહેવું પડે છે. શ્રદ્ધાને તો એ છે કે નથી એ બેમાંથી એકનું કામ નથી. કેમ કે નથીનો અર્થ છે નહીં એનું નામ નથી. શું નથી એટલે શું કે જે છે નહીં એનું નામ નથી, પણ છે તો પહેલા આવ્યો ને. તો કે જ્યાં છે જ નથી તો પછી નહીં ને છે એ બે વાત ક્યાં રહી? એ બેમાંથી એક શ્રદ્ધાને નથી. આવું શ્રદ્ધાનું એક વિશિષ્ટ પ્રકારનું પરિણામ છે. એમ કેવળ જ્ઞાન પણ શ્રુત જ્ઞાનમાં વ્યવહાર નહીંનો વિષય છે. કેવળ જ્ઞાનને નહીં પડતા નથી, કેવળ જ્ઞાન વખતે નહીં ઉપજતા નથી, કેમ કે તે નયાતી દશા છે. શ્રુત જ્ઞાનની નય વિકલ્પની ભૂમિકાને ઓળંગીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયેલું છે. પણ એ કેવળ જ્ઞાન પોતે શ્રુત જ્ઞાનીને વ્યવહાર નહીંના વિષયમાં જાય છે, એટલે શ્રદ્ધાને એનો વિષય નથી. કેવળ જ્ઞાન પણ શ્રદ્ધાને શ્રદ્ધા વિષય કરતી નથી. અથવા તો જોરથી કહેવું હોય તો એમ પણ કહી શકાય કે કેવળ જ્ઞાન થયું છે કે નહીં, પરમ આનંદ ઉપજ્યો છે કે નહીં, એની શ્રદ્ધાને કાંઈ પડી નથી. શ્રદ્ધાને કેવળ જ્ઞાનને પરમાનંદથી પણ અનંત ગુણ વિશિષ્ટ પરમાત્મ તત્વ હાથ લાગી ગયું છે એટલે હવે એને કોઈની પડી નથી કે કોઈ છે કે નહીં, એ કાંઈ થયું છે કે નથી થયું એ શ્રદ્ધાને પહેલેથી જ જોવાનું નથી. જ્યારથી શ્રદ્ધા થઈ છે ત્યારથી એ વાતે જોતી નથી કે સમ્યક જ્ઞાન વર્તે છે કે કેવળ જ્ઞાન વર્તે છે, આનંદ અધૂરો છે કે આનંદ પૂર્ણ છે, એ શ્રદ્ધા નથી જોતી. એને તો પરિપૂર્ણ તત્વ હાથમાં આવી ગયું છે, બસ મારું કામ પૂરું થઈ ગયું છે, મારે જે મારું સર્વસ્વ જોતું હતું તે મારું સર્વસ્વ મને મળી ગયું છે, મારી વાત પૂરી થઈ ગઈ, મારે કાંઈ જોવાનું રહેતું નથી કે દશામાં ઉણપ છે કે અધુરાશ છે, એ કાંઈ મારો વિષય નથી. એ જ્ઞાનનો વિષય છે, મારો વિષય એ છે નહીં. એવી રીતે શ્રદ્ધાની મસ્તી એ જેમ કોઈએ નશો કર્યો હોય એના જેવી છે, નશા જેવી ચીજ છે શ્રદ્ધા. તો કાંઈ બીજું કાંઈ ભાન એમાં આવે નહીં, એકમાં એકના ભાનમાં એવી રીતે વર્તે છે, નિજ પરમાત્મા પદના ભાનમાં એવી રીતે વર્તે છે કે બીજે બધેથી એ બેભાનપણે વર્તે છે. એવું એક સમ્યક શ્રદ્ધાનું સમ્યક પરિણામ છે. સિદ્ધ દશા હો યા નિગોદ દશા હો, ન સિદ્ધ દશા સે મુજે લાભ હૈ ન નિગોદ દશા સે મુજે કોઈ નુકસાન હૈ, એમ લીધું છે. લોકોને તો રૂપિયાના પાયમાં લાભ નુકસાન દેખાય છે, પછી એનું ટર્મ પછી આબરૂમાં હોય કે જમીનમાં હોય, પણ મૂળ તો બધી કિંમત દુનિયામાં રૂપિયાથી થાય છે. આબરૂનો દાવો પણ રૂપિયાથી જ માંડે છે ને લોકો, આબરૂનો કોર્ટમાં દાવો માંડે તો કેવો, તો કોઈ 10 લાખ રૂપિયાનો કે 1 કરોડનો મારો આબરૂનો દાવો લખો. અહીંયા તો એ પ્રશ્ન જ નથી, એવું શ્રદ્ધાનો વિષય છે. કેવળ જ્ઞાન પર્યંતની પૂર્ણ દશાને પણ તે વિષય કરતી નથી, એવો જ કોઈ સ્વાભાવિક ગુણ સમ્યક શ્રદ્ધાને વિશે છે. એ એનો સ્વાભાવિક ગુણ છે, કોઈનું ભાન એને નથી, એ પોતાના પરમ સ્વરૂપનું જ એમાં ભાન વર્તે છે. મોક્ષ માર્ગમાં વર્તતું, હવે જ્ઞાનની વાત છે, મોક્ષ માર્ગમાં વર્તતું સમ્યક જ્ઞાન સ્વપર પ્રકાશનમાં પોતાને શુદ્ધપણે ઉપાસતો રહે છે અને નિર્મળતા આદિ ધર્મ સહિત પૂર્ણતા પ્રત્યે ગતિમાન રહે છે. મોક્ષ માર્ગની અંદર પ્રવૃત્તિ કરતું સમ્યક જ્ઞાન સ્વ અને પર બંનેને વિષય કરે છે, એનો વિષય સ્વ અને પર બંને થાય છે, છદમસ્ત દશામાં પણ છે અને કેવળ જ્ઞાનમાં પણ છે, કેમ કે એનો સ્વભાવ ધર્મ છે. એટલે સ્વપર પ્રકાશક એવું જે કેવળ સમ્યક જ્ઞાન અહીંયા પોતાને તો શુદ્ધપણે સ્વપણે ઉપાસે છે, પરને પરપણે જાણે છે અને સ્વને સ્વપણે વેદતું ઉપાસતું પ્રવર્તે છે અને એમાં જેમ જેમ એ કેવળ જ્ઞાનમાં પરિણમનનો કાળ પસાર થતો જાય છે તેમ તેમ નિર્મળતા, જ્ઞાનની નિર્મળતા આદિ અનેક ધર્મો છે એ ધર્મો પરિપૂર્ણ થાય એમ પૂર્ણતા પ્રત્યે જ્ઞાનની ગતિ ચાલુ રહે છે, પૂર્ણતા પ્રત્યે ચાલુ રહે છે. પૂર્ણ નિર્મળતા થઈ જશે, પરિપૂર્ણ નિર્લેપતા થઈ જશે, પરિપૂર્ણ સ્વચ્છતા થઈ જશે, બધા ધર્મો પરિપૂર્ણ થઈ જશે. આપણે લીધા છે તત્વાનુશીલમાં કેટલા ધર્મો છે જ્ઞાનની અંદર સાથે મુખ્ય મુખ્ય, આમ તો અનંત ધર્મોનો રૂપ છે એને, પણ મુખ્ય મુખ્યપણે સમજી શકાય એવા ધર્મો છે એ બધા પૂર્ણ થઈ જશે. નહીં, શ્રદ્ધાના એટલા જ ધર્મ છે. હા, શ્રદ્ધાને અનંત એક ગુણને અનંત ગુણનું રૂપ છે. શ્રદ્ધાને એટલા ધર્મ છે, પણ એ કહેવું વર્ણવવું કઠણ પડે. શું? જેમ કે શ્રદ્ધા, શ્રદ્ધા પણ એ નિર્મળ જ છે. નિર્મળતા એનામાંય છે. આમ તો નિર્મળતા ચારિત્રમાં જાય છે. નિર્મળતા એટલે શુદ્ધતા, પણ એ ચારિત્ર પ્રધાન ધર્મ છે. એમ એક ગુણને અનંત ગુણનું રૂપ છે ને, એટલે બધા જ ધર્મો આવે છે. પણ બધા ધર્મો બતાવી શકાય નહીં, કહી શકાય નહીં. છદ્મસ્તને જ્ઞાનમાં એટલા જુદા પડીને ચોખ્ખા થાય પણ નહીં. હે, હા તો થાય, કેટલાક થાય છે. જેમ કે શ્રદ્ધા છે એ નિર્લેપ્રિય છે કે નહીં? શ્રદ્ધા શ્રદ્ધાપણે કોઈની સાથે લેપાતી નથી, તો નિર્લેપતા છે કે નહીં? એમાં કોઈ બીજું ભળેલું નથી, તો નિર્મળ છે કે નહીં? નિર્મળ શ્રદ્ધાને કહેવાય છે. શ્રદ્ધા કેવી કહેવાય છે? દ્રષ્ટિને નિર્મળ દ્રષ્ટિ કહેવાય છે. એ બધા ધર્મ એને પણ લાગુ પડે છે. શ્રદ્ધા છે એ આત્માની શ્રદ્ધા હોવાથી એને ચૈતન્યનો પણ ધર્મ છે. ચેતનામય છે શ્રદ્ધા, જળ નથી. શું? ચેતનામય છે, પણ જાણવાનો ગુણ નથી એનામાં. સામાન્ય એટલે બધા ગુણોને, અનંત ગુણોને પરસ્પર પ્રત્યેકનું રૂપ છે. એક ગુણને અનંત ગુણનું રૂપ છે, એમ પ્રત્યેક ગુણને અનંત ગુણનું રૂપ છે. અનંતે અનંતને, પ્રત્યેકને અનંતનું રૂપ છે. દરેકનો પોતાનો વિશિષ્ટ ધર્મ છે, ગુણ છે. એને ગુણ કહેવાય છે. પછી કે શ્રદ્ધાને શ્રદ્ધવું તે ગુણ છે. શું? જ્ઞાનમાં વિશ્વાસ આવવો તે શ્રદ્ધાપરક ધર્મ છે. શું? જ્ઞાન વિશ્વાસ કરે છે એ શ્રદ્ધાપરક એનો ધર્મ છે. શું? પણ જાણવું એનો ગુણ છે, વેદવું એનો ગુણ છે. એ બીજા ગુણમાં નથી પાછો. એમ આનંદમાં આનંદ એનો ગુણ છે, એ બીજા ગુણમાં નથી પાછો. એમ એક ગુણમાં બીજો ગુણ નથી, પણ એક ગુણને અનંત ગુણનું રૂપ છે. જેમ કે સૂક્ષ્મત્વ સ્વભાવ છે. આત્મા આખો સૂક્ષ્મ છે, તો એના અનંતે અનંત ગુણ સૂક્ષ્મ છે. શું? દીપચંદજી એવી શૈલી લે છે કે સૂક્ષ્મ ગુણે પોતાની સૂક્ષ્મતા બધા ગુણોને આપી છે. આત્માનો જે સૂક્ષ્મત્વ નામનો ગુણ છે, એણે પોતાની સૂક્ષ્મતા બધા ગુણોને આપી છે. બધા ગુણોને એને સૂક્ષ્મ કરી દીધા છે. પણ એનો ધર્મ છે, એનો અર્થ એમ છે. શું? એનું રૂપ છે બધા ગુણોનું. બધા ગુણ સ્વભાવે સૂક્ષ્મ છે, એવું એનું રૂપ છે. એવી રીતે અસ્તિત્વ ગુણે બધા ગુણોને કાયમી અસ્તિત્વ આપ્યું છે. શું? પણ એ તો એનો રૂપ છે. શું? અસ્તિત્વ ગુણ તો અસ્તિત્વ ગુણમાં જ છે. અસ્તિત્વ ગુણ બીજા ગુણમાં જતો નથી, પણ એનું રૂપ આવે છે. અને એ જ આખા દ્રવ્યની અખંડતાને અને અભેદતાનો એક મુદ્દો છે. આ એક સમગ્ર દ્રવ્યની અખંડતાને અભેદતાનો એક મુદ્દો છે, કે જેને લઈને એક ગુણથી આખું દ્રવ્ય વિશિષ્ટ છે. પ્રત્યેક ગુણથી આખું દ્રવ્ય વિશિષ્ટ છે. શું? જેમ આત્મા જ્ઞાન સ્વરૂપે છે, એમ જ આત્મા આનંદ સ્વરૂપે છે. આખે આખો એમ જ આખે આખો આત્મા અસ્તિત્વ સ્વરૂપે છે અને શ્રદ્ધા સ્વરૂપે છે. તો એક ગુણમાં અનંતમાં ભાગનો કોઈ પ્રતિશત પર્સેન્ટેજ લાગુ નથી થતો. બધા ગુણ સ્વરૂપે આખું જ દ્રવ્ય છે. આત્મા આખો જ્ઞાન સ્વરૂપે છે. અનંતમાં ભાગે જ્ઞાન સ્વરૂપે નથી. અનંત ગુણમાં એક ગુણ અનંતમાં ભાગે થયો, તો આત્મા અનંતમાં ભાગે જ્ઞાન સ્વરૂપે નથી. આખો આત્મા જ્ઞાન સ્વરૂપે છે. આખો આત્મા આનંદ સ્વરૂપે છે. આખો આત્મા અસ્તિત્વ સ્વરૂપે છે. જેમ કે એક માણસ પોતાના પુત્રનો પિતા છે અને પોતાના પિતાનો પુત્ર છે, તો 50% પુત્ર છે ને 50% પિતા છે, નહીં આખે આખો જ પિતા છે ને આખે આખો જ પુત્ર છે. વિજ્ઞાન છે શું, જેમ શરીરની અંદર એને મેટાબોલિઝમ કહે છે, શું કે ભાઈ તમારે આંખની અંદર ફોડકી થઈ છે તો ત્યાં મલમપટ્ટી લગાડાય એવો મલમ ન હોય, પોઈઝનસ મલમ હોય તો આંખને ન લગાડી શકાય, અને મટતી ન હોય કે ભાઈ સામાન્ય આંજણ આંજીએ છીએ બીજું ત્રીજું કરીએ છીએ પણ મટતી નથી તો એને ઇન્જેક્શન આપે. ઇન્જેક્શન નસમાં આપે કે મસલમાં આપે શું, અને આંખની ફૂડકી મટે. દવા ત્યાં મટી જાય, દવા બીજે લગાડે મટે બીજી જગ્યાએ, કેમ એ અવયવ ને આ અવયવ તો ભિન્ન ભિન્ન છે. મસલમાં જ્યાં ઇન્જેક્શન માર્યું અને આંખ તો ભિન્ન ભિન્ન છે, છતાં એક શરીરની રચના એવી છે વૈજ્ઞાનિક રીતે કે એકબીજાને એકબીજા સાથે કંઈક સંબંધ છે. શું અને એ જે સંબંધ છે એ શરીરની એકતાને સૂચવે છે કે ભાઈ આ એક આખું શરીર છે. એક માણસને ઇન્જેક્શન મારે ને બીજા માણસના શરીરમાં ફેરફાર ન થાય, આને ઇન્જેક્શન દો આને મટી જશે એવું તો ન બને, પણ એક અવયવને દવા લગાડે ને બીજા અવયવ ઉપર અસર થાય એમ બને, કેમ કે શરીર આખું છે. આયુર્વેદમાં એને કળા કહે છે, એવું કળાનું નામ આપ્યું છે એને, કે એવી સ્થિતિ છે કે હોજરીમાં નાખો અને આખા શરીરની અંદર પ્રસરે, દવા ખાલી પીવો અને તમને મટી જાય. રોગ કાનમાંથી હોય, નાકમાંથી હોય, આંખમાંથી હોય, પેટમાં દવા નાખો ને મટી જાય, દવા પહોંચે છે બધે. એવી જ રીતે આમાં છે કે એક ગુણ ને અનંત ગુણનું રૂપ છે તો એ આખે આખું દ્રવ્ય પ્રત્યેક ગુણ રૂપ થાય છે, એની અભેદતા છે. અને સમ્યક દર્શનનું એ સમ્યકત્વનું એ વિજ્ઞાન છે કે એક સમ્યક્ત્વ થતાં પ્રથમ શુદ્ધ ઉપયોગની અંદર એક સમ્યક્ત્વ થતાં જ અનંતે અનંત ગુણ શુદ્ધ થઈ જાય છે આંશિકપણે. તે ભૂમિકામાં કોઈ ગુણ પરિપૂર્ણ અશુદ્ધ રહે એવું બનતું નથી, એનું વિજ્ઞાન છે વસ્તુની અભેદતાને સૂચવતું. ચુમ્માલીસ ધર્મ લીધા છે, હા એમ છે, એ જુદા જુદા ગુણોની પ્રધાનતાથી ધર્મ છે. એટલે જ તો કર્તા કર્મ કરણ સંગત ઉપાદાન અધિકરણ એ છ કારકના જે છ ગુણ છે એ પર્યાયને લાગુ પડે છે, કેમ કે એનું પરિણમન ધર્મ છે. ત્યાં જ્ઞાન જ કર્તા છે, જ્ઞાન જ કર્મ છે, જ્ઞાનને જ્ઞાનનું જ સાધન છે, જ્ઞાનને જ્ઞાનનું જ અધિકરણ છે, એ બધું લાગુ પડે છે. જ્ઞાનમાંથી જ્ઞાન આવે છે, જ્ઞાનને જ્ઞાનનું સંપ્રદાન છે, એવી રીતે બધા છે છે ધર્મ લાગુ પડે છે. જે ષટકારકનો વિષય છે એ પર્યાયને એ રીતે લાગુ પડે છે. એટલે તો વિભાવમાં એની સ્વતંત્રતા લીધી છે, જ્યાં વિભાવ થાય છે ત્યાં વિભાવ થવાનો ગુણ નહીં હોવા છતાં વિભાવરૂપી કાર્ય તો થયું અને કાર્યકારક વિના થતું નથી. વિભાવ તો એક કાર્ય છે અને કાર્યકારક વિના કરનારો, કારક એટલે કરનારો, છ કારકો વિના કોઈ કાર્ય થાય નહીં, એક કાર્યને છ છ કારકો હોય, એટલે એ રીતે લાગુ પડે છે કે એની સ્વતંત્રતા છે, એ પર્યાયની સ્વતંત્રતા છે, એમ એ રીતે લાગુ પડે છે. કેમ કે સ્વભાવમાં તો છે ને, સ્વભાવમાં તો અશુદ્ધ પરિણય પડે એવો ગુણ જ નથી. કર્તા ગુણ, કર્મ ગુણ, સંપ્રદાન ગુણ, અધિકરણ ગુણ, કોઈ વિભાવ રૂપે પરિણમવાનો એક ગુણ નથી છ માંથી. તો પછી વિભાવ ક્યાંથી થયો? કે પર્યાયના સ્વતંત્ર ફટકાર કોથી થયો એમ કેવું પડે છે. ત્યાં નહીં કોઈ ગુણ એવો નથી, અંતમાં એક ગુણ એવો નથી. પણ છ કારકો તો પર્યાય રૂપી કાર્યને કરનારા કહેવાય છે. તો પછી થયા એના એના કારક કોણ? તો કે પર્યાયના સ્વતંત્ર છ કારકો. નહીતર એ વાત સિદ્ધ નહીં થાય. મોક્ષ માર્ગમાં વર્તતો સમ્યક જ્ઞાન સ્વપર પ્રકાશનમાં પોતાને શુદ્ધપણે ઉપાસતું રહે છે. એટલે એમ કરીને એમ કેવું છે કે પરદ્રવ્યને પ્રકાશે છે તો પણ પરદ્રવ્યને ઉપાસતું નથી. ઉપાસવું ચારિત્ર પ્રધાન વાત છે, પણ એ જ્ઞાનની પણ ઉપાસના છે. તો એ સ્વને સ્વપણે ઉપાસે છે, પરને માત્ર પરપણે જાણીને છૂટી જાય છે. પરપણે પરને સ્વપણે ઉપાસતું નથી, પરનું આરાધન નથી, એની ઉપાસના નથી. અને તેના નિર્મળતા આદિ અનેક ધર્મ છે એ સહિત તે પૂર્ણતાને પ્રાપ્ત થવા પ્રત્યે હંમેશા નિરંતરપણે ગતિમાન રહે છે. એની ગતિ ચાલુ જ રહે છે. મોક્ષ માર્ગમાં એનો મોક્ષ તો નિયત થઈ ગયો. જેને મોક્ષ માર્ગ પ્રગટ્યો એનો મોક્ષ તો નિયત થઈ ગયો. તો જો મોક્ષ નિયત થઈ ગયો તો જેટલો સમય જાય છે એ મોક્ષ પ્રત્યે જ ગતિમાન છે. મોક્ષની સમીપ જ જતું જાય છે. શ્રુત જ્ઞાન છે એ મોક્ષની કેવળ જ્ઞાનની સમીપ જ જતું જાય છે પ્રતિ સમય. એટલા માટે એમ કહે છે કે શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે. કેમ કે એની નજીક જતું જાય છે એટલે એ બોલાવે છે, એટલે આવશે. જેને બોલાવે છે તે આવશે. વળી મોક્ષ માર્ગમાં જ્ઞાનની પ્રવૃત્તિ નય પ્રમાણે યુક્ત હોય છે. મોક્ષ માર્ગની અંદર જે જ્ઞાનની પ્રવૃત્તિ છે એ નય પ્રમાણ સહિત જ હોય છે. ક્યારે પણ પ્રમાણ જ્ઞાન ન હોય ને એકલો નય વર્તે એમ બનતું નથી. શું એટલે નય પ્રમાણ સહિત જ એની પ્રવૃત્તિ હોય છે. તેમાં વ્યવહાર નહીં હંમેશા, એમાં મુખ્ય બે નય છે અનંત નયોમાં, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. અને મોક્ષ માર્ગમાં હંમેશા ત્રણેય કાળના મોક્ષ માર્ગમાં વ્યવહારની ગૌણતા અને નિશ્ચય નયની મુખ્યતા રહે છે. રહેતી હોવાને લીધે નિશ્ચય સ્વરૂપ જે આત્મા તે સદાય છે, સદાતું જાય છે, એની સાધના ચાલુ રહે છે. વ્યવહાર નયના વિષય ગૌણ રહે છે, નિશ્ચય નયનો વિષય હંમેશા મુખ્ય રહે છે. વ્યવહાર નયનું પ્રતિપાદન કરે, વ્યવહારના સ્થાનમાં વ્યવહાર નયના વિષયનું આચાર્યદેવ પ્રતિપાદન કરે ત્યારે પણ નિશ્ચયની મુખ્યતા છોડીને પ્રતિપાદન કરતા નથી. ઉપયોગમાં એમ લાગે કે અત્યારે વ્યવહારનો વિષય બતાવે છે તો એકવાર એમ કે સર્વથા તો નિશ્ચયના ચક્ષુને બંધ કરે એમ પણ કહે, સારી રીતે સમજાવવા માટે. શું 114 ગાથા સર્વથા બંધ કરે એમ પણ કે નહીતર. એટલે શું છે કે પેલો એક વાતમાં બીજી વાતને ભેળવે છે એટલે એને એ વિષય નથી સમજાતો. એ સારી રીતે સમજાવવા માટે એમ કહે કે તું સર્વથા એ ચક્ષુને બંધ કરી દે તો પણ નિશ્ચયની મુખ્યતા છૂટતી નથી એમ રાખું. એ આના જેવું છે, બે ભાઈ વચ્ચે વિચાર ભેદ હોય, કેમ કે આ બે ભાઈને બનતું નથી, પણ ત્રીજો કોઈ મારવા આવતો હોય ત્યારે બનતું નથી એ વાત ન હોય ત્યારે બે સાથે જ ઉભેલા દેખાય તો પણ અંદરનો વિચાર ભેદ છે એ કઈ ચાલ્યો જતો નથી. પણ એ ત્રીજાની અપેક્ષા એક થઈને ઉભા છે, બેની અપેક્ષા એ તો એકબીજા એકબીજાની સામે ઉભા હોય છે. એમ બને છે કે નહીં? એવી રીતે આ દેશની અંદર પક્ષાપક્ષી છે, સામે સામા હોય તો ઓલા ત્રીજાની અપેક્ષા એ બે એક થઈ જાય, પરદેશની અપેક્ષા એક થઈ જાય, અથવા કોઈ એક પક્ષની સામે બીજા બે પક્ષ એક થઈ જાય છે. સિદ્ધાંતો વિરુદ્ધ હોય છે. અત્યારે રાજકારણ ચાલે છે, એવું બધું અંદરો અંદર જે પ્રકાર હોય છે એ સમજવો જોઈએ. એમ હંમેશા નિશ્ચય સ્વરૂપની મુખ્યતા રહેતી હોવાથી નિશ્ચય સદાય છે, અને નિશ્ચયના જોરે અશુદ્ધતા ટળતી જાય છે અને શુદ્ધતા વૃદ્ધિગત થતી જાય છે. આમ નિશ્ચયનું મુખ્યતા હોવાથી, એનું બળવાન પણ હોવાથી અશુદ્ધતા ટળતી જાય છે અને શુદ્ધતા વૃદ્ધિગત થતી જાય છે. તેમ છતાં મોક્ષ માર્ગમાં પુરુષાર્થ અનુસાર સિદ્ધિ અને સમયનો આધાર છે. આ સિદ્ધાંત છે મોક્ષ માર્ગનો. આ સિદ્ધાંત છે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બધા જ સાધક ધર્માત્માઓને હોવા છતાં કોઈ વહેલો મુક્તિ જાય છે, કોઈ મોડો મુક્તિ જાય છે. સિદ્ધિ કોઈને વહેલી થાય છે, કોઈને મોડી થાય છે. સિદ્ધ દશાની સિદ્ધિ તો એનું કારણ કે એનો આધાર પુરુષાર્થ છે. જે જીવનો જેટલો તીવ્ર પુરુષાર્થ એ જીવને સિદ્ધિ વહેલી. દાખલા તરીકે કે એક જીવ હજારો વર્ષનું, લાખો વર્ષનું આયુષ્ય છે, કરોડો વર્ષનું આયુષ્ય છે અને પછી સિદ્ધ દશાને પ્રાપ્ત કરશે, અને એક જીવનું આયુષ્ય અલ્પ છે ને સમ્યક દર્શન પામતા ઉપશમમાંથી સીધો ક્ષાયિકમાં આવે, ક્ષાયિકમાંથી દીક્ષા આદિ તો પહેલાં લીધી હોય, ચારિત્રમાં આવે, કેવળ જ્ઞાન થાય, આયુષ્ય પૂરું થાય અને સિદ્ધ દશાને પ્રાપ્ત થાય. અંતર્મુહૂર્તમાં બધું કામ પૂરું, અંતર્મુહૂર્તમાં પૂરું. એવી રીતે જેટલો પુરુષાર્થ તીવ્ર છે એનો એટલા સિદ્ધિનો આધાર છે એના ઉપર. તેમ છતાં મોક્ષ માર્ગમાં પુરુષાર્થ અનુસાર સિદ્ધિના સમયનો આધાર છે. અર્થાત પૂર્ણ સિદ્ધિને પ્રાપ્ત થવામાં પુરુષાર્થની તીવ્રતાથી અલ્પ સમયમાં પૂર્ણ સિદ્ધિ થાય છે, અને જેટલી શિથિલતા હોય, મંદતા હોય, તેટલો કાળ વધુ લાગે છે. પરંતુ છતાંય તે વધુ લાગે છે તો પણ અલ્પ એટલે અસંખ્ય સમયમાં સાધક દશાની પૂર્ણતા અવશ્ય થઈ જાય છે. કોઈ સાધકને અનંતકાળ લાગે એટલો મંદ પુરુષાર્થ હોતો નથી. અસંખ્ય સમયમાં પછી સર્વાર સિદ્ધિનો ભાવ હોય તો પણ અસંખ્ય સમય છે, અનંતકાળ નથી એની અંદર. એવી રીતે સાધક દશાની પૂર્ણતા અવશ્ય થઈ જાય છે. પુરુષાર્થની ઉગ્રતાએ મોક્ષ માર્ગી ધર્માત્મા શુદ્ધોપયોગમાં પરિણમે છે. જ્યારે જ્યારે એમના પુરુષાર્થની તીવ્રતા થાય છે ત્યારે વિકલ્પ તૂટી અને તે નિર્વિકલ્પ દશામાં આવે છે. ચોથા ગુણસ્થાનમાં પણ વારંવાર આવે છે, પાંચમા ગુણસ્થાનમાં પણ આવે છે, અને મુનિ દશામાં તો અંતર્મૂર્તની અંદર શુદ્ધોપયોગ રૂપ સાતમા ગુણસ્થાનમાં આવી જાય છે. પુરુષાર્થની ઉગ્રતા એ મોક્ષ માર્ગી ધર્માત્મા શુદ્ધોપયોગમાં પરિણમે છે, અને પુરુષાર્થની મંદતા એ સ્વવિકલ્પ દશામાં રહેવું થાય છે. જ્યારે જ્યારે મંદતા છે ત્યારે બુદ્ધિપૂર્વકનો રાગ વિકલ્પ થાય છે, એવી એમને સહજ દશા છે. હઠ વિનાને છતાં પણ પરિણતિમાં તો ધર્મ ધ્યાન નિરંતર ચાલુ જ રહે છે. ભલે સ્વવિકલ્પ દશામાં આવે અને સ્વવિકલ્પ દશામાં ચોથા અને પાંચમા ગુણસ્થાનમાં તીવ્ર અશુદ્ધતા થઈને અશુભ ઉપયોગમાં પણ આવે તો પણ ધર્મની પરિણતિ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પરિણતિ અને ધર્મ ધ્યાન તો ચાલુ જ રહ્યો છે. જેને સ્વરૂપ આચરણ ચારિત્ર અથવા આત્મચારિત્ર કહેવામાં આવે છે એ ચારિત્ર તો ચોથા ગુણસ્થાને શરૂ થયું તે યથાખ્યાત ચારિત્ર સુધી ચારિત્રની એક જ જાતિ છે. આગમની અપેક્ષાએ એના ચાર ભેદ પાડ્યા છે, અનંતાનુગંધી, પ્રત્યાખ્યાનવર્ણી, અપ્રત્યાખ્યાનવર્ણી અને સ્વંજલન. આમ ચારિત્રની ચાર ભેદે પ્રકૃતિઓ છે, પણ સ્વરૂપાચરણ ચારિત્રની જાતિ જ ચારેયમાં એક છે. આ તારતમ્ય ભેદે એના ભેદ છે, જાતિ ભેદે ભેદ નથી. આ બધા પરિણામો અભેદપણે અને અવિરુદ્ધપણે વર્તે છે તેમ જાણવું જોઈએ. એટલે શ્રદ્ધાના, જ્ઞાનના, ચારિત્રના, પુરુષાર્થના બધા પરિણામો એક આત્માને અવલંબતા હોવાથી તે એક અને અવિરુદ્ધપણે વર્તે છે. પરસ્પર એકબીજાનો વિરોધ કરીને વર્તતા નથી, એકબીજાનો નાશ કરે એવી રીતે, ઘાત કરે એવી રીતે વર્તતા નથી, પણ એકબીજાના સમર્થનમાં વર્તે છે, એકબીજાના પૂરક થઈને વર્તે છે અને એ રીતે પોતાનું જે પૂર્ણપદ છે એ પૂર્ણપદને સાધે છે. આમ જાણવું જોઈએ. મહાન આત્માઓએ સકળ શાસ્ત્રની રચના ભેદજ્ઞાન થવા માટે કરી છે. હવે આટલા બધા શાસ્ત્રો શા માટે કર્યા? વાત જ્યારે આટલી જ છે તો પછી આટલો બધો શાસ્ત્ર વિસ્તાર કેમ છે, શા માટે છે? કે કોઈ પણ રીતે જીવ ભેદજ્ઞાન શરૂ કરી શકે. સમયસાર તો આખો સમયસાર એ એક જ વિષયને મુખ્ય રાખીને લખાયો છે. બધા જ અધિકારમાં ભેદજ્ઞાનનો વિષય ચાલ્યો છે અને ભેદજ્ઞાન થવા માટે બધા શાસ્ત્રોની જાણે રચના છે. સર્વ શાસ્ત્રોને ભેદજ્ઞાનમાં જ અજ્ઞાની જીવને ભેદજ્ઞાન સુધી લઈ જવો છે, આ હેતુ છે. પછી ભિન્ન ભિન્ન અવસ્થામાં રહેલા જીવને ત્યાંથી ચાલવા માટે એને પહેલાં શું કરવું જોઈએ એમ જુદી જુદી વાતો આવે અને વિસ્તાર થાય તો પણ સકળ શાસ્ત્રોની રચના ભેદજ્ઞાન થવા માટે કરી છે, અથવા તો આત્માને સ્વરૂપ પ્રાપ્તિની વિધિ ગ્રહણ થાય એના માટે સકળ શાસ્ત્રોની રચના કરી છે. ચારે અનુયુગમાં એ વાત છે, કારણ કે તે તેઓનો અખંડ જાપ છે. કેમ કે જે મહાત્માઓએ શાસ્ત્રો રચ્યા એને અખંડપણે ભેદજ્ઞાન વર્તે છે, જાણે એનો એ અખંડ જાપ છે, એ ચાલુ જ છે. એને તો એ લખે છે ત્યારે પણ એ જ વાતને લખે છે કે જે એને વર્તી રહ્યું છે એ લખે છે. અખંડ જાપ છે એટલે જેમ જાપ છે ને, માણસ કહે ને ભાઈ આ 24 કલાકનો અખંડ જાપ, તો વચમાં તૂટે અંદર આંતરો ન પડે. હા, એટલે શું છે, એક હા અખંડ ધૂન કે અખંડ જાપ હોય ત્યાં શું હોય છે, એકથી વધારે માણસોને બેસવું પડે છે. કેમ કે કોઈને પાણી પીવું પડે, કોઈને હાજર જવું પડે, તો શું કરે 24 કલાકમાં? તો જાપ ચાલુ રહેવો જોઈએ, બંધ નહીં થવો જોઈએ. એમ આ નિરંતર ઊંઘમાં પણ બધી જ વખતે ભેદજ્ઞાન ચાલુ રહે છે, કોઈ પણ કાળે ભેદજ્ઞાન મોક્ષ માર્ગમાં બંધ થતું નથી. અને એમને અખંડ જાપ હોવાથી, અથવા એ એમના સ્વધર્મમાં રહેવારૂપ પ્રવૃત્તિ હોવાથી એ જ વાત એમણે શાસ્ત્રમાં લખી છે. શાસ્ત્ર એટલા માટે જ એમણે રચ્યા છે કે જે માર્ગે અમે ચડ્યા એ માર્ગે બીજા જીવો પણ ચડે, સર્વ જીવો એ માર્ગે ચડે, એ એમની ભાવના હોય છે. આ ભાવનાની વિશાળતા એટલી બધી છે કે એમાં કોઈ જીવને બાકી રાખતા નથી, ભવ્ય અભવ્યનો પણ ભેદ પાડતા નથી. બધા જ જીવો, સમસ્ત જીવો, આખું જગત આ માર્ગને, આ શાંતિને, આ ધર્મને પામો એવી એક વિશાળ ભાવના એમના હૃદયમાં સદાય હોય છે, ક્યારેય ન હોય એવું બનતું નથી. આ એક આ ધર્મની સર્વોત્કૃષ્ટ વિશાળતા છે કે જ્યાં સંકુચિતતાનું નામ નથી એમ કહીએ તો ચાલે. અત સ્વરૂપ પ્રાપ્તિના અભિલાષી જીવોએ સકળ સિદ્ધાંત અને ઉપદેશના સારરૂપ શું છે, જેટલા સિદ્ધાંતો અને જેટલો ઉપદેશ છે, શું સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધ, બે બોધ કયા ને શ્રીમદજીએ, એ બંને બોધના સારરૂપ સમ્યક વિધિ જે આત્માને ગ્રહણ કરવાની, આત્માને અનુભવ કરવાની જે સાચી કાર્ય પદ્ધતિ છે તેને જાણીને અંગીકાર કરવા યોગ્ય છે, માત્ર જાણવા યોગ્ય નથી. ચાલો આ પણ એક વાત જાણવા મળી, જાણવું જાણવું એક જાણવાના લોભમાં આ પણ જાણ્યું જાણીને અંગીકાર કરવા જેવી છે, એનો અમલ થાય એ રીતે એને જાણવી જોઈએ. અને એ રીતે આ વિધિનો વિષય અહીંયા પૂર્ણ થાય છે. અને છેલ્લે સંક્ષેપમાં મોક્ષ માર્ગના મુખ્ય મુખ્ય જે ગુણો છે એ ગુણોની પ્રવૃત્તિનો પણ સંક્ષેપ લઈ લીધો છે, શ્રદ્ધાનો, જ્ઞાનનો, ચારિત્રનો અને પુરુષાર્થનો. એ સારાંશ રૂપે છે આ પ્રકરણમાં સમ્યક વિધિનું સુવિધિનું પ્રકરણ આ પૂરું.
ભગવાન